కుక్షిరత్నం శబ్దజీతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం.
చంద్రజ్ఞాన మందిర్ రాజకోట్, રવિવાર તારીખ 19 ફેબ્રુઆરી 2006, વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 438નો પ્રારંભ થાય છે. મુંબઈ, ચૈત્ર સુદ એકમ 1949. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે, જે લક્ષણે કહ્યો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે, તે પહેલાના 1, 2, 3, 4, 10 સંખ્યા છે. હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી. એવું જે સમપણું સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. બહુ જ મહત્વના પત્રની પ્રારંભ થયો છે અને કૃપાળુ દેવે પૂજ્ય સુભાષભાઈના પ્રશ્નને કારણે અદભુત કૃપા કરી છે. બનારસજી દાસજીના સમયસાર નાટકમાં ઉલ્લેખ કરવામાં જેનો આવ્યો છે એવો આ સમતા રમતાના દોહરો પૂજ્ય સુભાષભાઈ પરમ કૃપાળુ દેવને મોકલાવે છે અને કહે છે કે આ દોહાનો અર્થ સમજાવો. કૃપાળુ દેવ કહે છે કે આ તીર્થંકરે જીવ નામનો પદાર્થ જાણ્યો છે અને દરેક પદાર્થ વક્તવ્ય અને અવક્તવ્ય એમ બે પ્રકારના વ્યવહાર ધર્મવાળા છે. એમાંથી અવક્તવ્ય તે અવક્તવ્ય રહેશે અને વક્તવ્ય જે પ્રકારે કહી શકાય તે કહેવાને સમર્થ જો કોઈ પણ હોય તો તે શ્રી તીર્થંકર છે. અને તીર્થંકરે એ વક્તવ્યપણે પદાર્થનો જે ધર્મ છે તેના મુખ્ય લક્ષણે કરી અને આ દોહાને વિશે તે જીવના લક્ષણો કહ્યા છે. તે વક્તવ્ય કહી શકાય તેવા જ અને તે પણ મુખ્યપણે. એનો અર્થ અત્યંત વિશુદ્ધ પરિણામે કે અથવા તો કોઈ સદગુરુના આશ્રયે સમજી શકાય, છતાં પણ કૃપાળુ દેવ કહે છે અમે તમને અહીંયા યથાવકાશ એનું વિવરણ આપીએ છીએ, અર્થ આપીએ છીએ. આવા દોહાનો અર્થ કૃપાળુ દેવે સ્વયં જાતે પોતાના હસ્તાક્ષરમાં આપ્યો છે કે આ જીવ નામનો પદાર્થ તીર્થંકરે જેવો જોયો છે ને જાણ્યો છે અને એનો અર્થ જેવો કહ્યો છે તે અર્થ શું છે. કારણ કે આ એક એવો પુરુષ છે કે જેણે કહ્યું છે કે તીર્થંકરના આશય આ કાળે આ ક્ષેત્રે જો કોઈ જાણતા હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. તો તીર્થંકરની તત્સમ વાણી જીવ વિશેની, જે પ્રકારે એમણે આ જીવના લક્ષણો વક્તવ્યપણે કહી શકાય તે પ્રકારે કહ્યા છે, એવું કહેનાર પુરુષ 2500 વર્ષના ફાસલા પછી આ કાળે આ ક્ષેત્રે જગતના જીવોને ઉપલબ્ધ થયો છે. અને એનો અર્થ એમણે જાતે ભર્યો છે. આ કોઈ કહેતો તો અને કીતીની વાત નથી. આપણી કેટલી આ પ્રકારની બુદ્ધિ પહોંચે તે પ્રકારે આનું સમાધાન મેળવવું. કદાચ આપણી સમજમાં ન આવે તો પણ આ વાત છે એ પરમોચ્ચ જ્ઞાનીની છે. આવી શ્રદ્ધા કરવાથી પણ જીવને જીવ તત્વની અંદર કોઈ શંકા નહીં થાય. અને જ્યાં સુધી જીવને જીવ તત્વમાં શંકા હશે એના સ્વરૂપ વિશે, તો એની આરાધના કોની કરશે, શેની કરશે? અને એ જ એની ભ્રાંતિની આરાધના અનાદિકાળથી કરતો આવ્યો છે. એટલે કહ્યું કે આજ સુધી તે કલ્યાણ એને સિદ્ધ થયું નથી અને જન્મ મરણનો માર્ગ આરાધતો આવ્યો છે. કારણ કે શું કલ્યાણ શું કરવું છે અને કોનું કરવું છે એ જ હજુ જીવના લક્ષમાં આવ્યું નથી. કારણ કે એણે જીવ લક્ષણે કરીને જાણ્યું નથી. આ જીવ નામનો પદાર્થ અરૂપી અમૂર્ત અદૃશ્ય છે અને આ પદાર્થને પણ એનો ધર્મ વક્તવ્ય ને અક્તવ્ય અવક્તવ્ય બે પ્રકારે છે. હવે એમાં અવક્તવ્ય તો અવક્તવ્ય જ છે ને વક્તવ્ય ધર્મ તો તીર્થંકર સિવાય કોઈ કહી શકે એવી કોઈ ક્ષમતા નથી, એવી કોઈ સ્થિતિ નથી. એ સંજોગોની અંદર તીર્થંકરે કહ્યો છે એવો આ વક્તવ્ય ધર્મ એ પણ અત્યંત વિશુદ્ધ પરિણામે સમજી શકાય અથવા કોઈ મહાન સત્પુરુષના યોગે સમજી શકાય. બાકી સ્વયં મતિ કલ્પનાથી પણ આ વાતને પામી શકાય નહીં. એટલું ગાંભીર્ય જો બેસતું હોય તો આ વાતને સમજવા પ્રયત્ન કરવો. આપણી જાતને બાકાત કરી નાખવાની જો ક્ષમતા હોય આપણામાં કે હું કંઈક જાણતો નથી, મને કંઈક ખબર નથી, આ આત્મા જીવ એની જે કંઈ વાત છે, જ્ઞાની શું કહે છે તે સમજવા પ્રયત્ન કરું છું અને તે છે તે જ મને માન્ય છે. એ સિવાયની બીજી બધી જ વાતો મેં સાંભળી છે એ માત્ર કલ્પનાઓ છે, અજ્ઞાનીની વાતો છે. મારે સર્વજ્ઞની વાતની અંદરનો સ્વીકાર કરવો છે. અને આ પુરુષ કહે છે કે સર્વજ્ઞના અંતરની આશય જાણનાર પુરુષ તરીકે અમે છીએ, અમે કહીએ છીએ. એ કહ્યું છે કે અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે અને એ સમજાય આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. આત્માપણું અત્યંત પ્રગટે છે, કેવળ આત્મા પ્રગટે છે, શુદ્ધ શુદ્ધ ચૈતન્ય શુદ્ધાત્મા પ્રગટે છે. પરમાર્થનો અભ્યાસ તથાપી તો પણ યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે, અમે એનો અર્થ લખીએ છીએ. આવું અદ્ભુત જીવ સંબંધી એક જગતની અંદર જાણવા જેવું જો કોઈ પદાર્થ હોય તો તે જીવ છે. કૃપાળુદેવ કહે છે, અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ તે જાણવો, અનંત પ્રકારે પ્રયત્ન કરવો પણ જીવને જાણવો. જુદા જુદા રીતે પણ મહેનત કરીને પુરુષાર્થ કરીને પણ જીવને જાણવો. જ્ઞાની પુરુષોની એક જ શિખામણ છે, તું તને ઓળખ, તું તને જાણ. અને તારા જાણવામાં અહમથી નહીં, બુદ્ધિથી નહીં, મનથી નહીં, તું તને જાણ, તારા સાચા સ્વરૂપથી જાણ, અનુભવથી જાણ. અને અનુભવ કેનો કરીશ તો જ્ઞાનીઓએ જે લક્ષણ કયા છે તે લક્ષણથી અનુભવ કર, તારા ડાપણથી નહીં. તું અનુભવ જીવનો કર અને આ જીવ છે એમ માની લે તે નહીં. કારણ કે આ પદાર્થ આવા કોઈ જ્ઞાની અત્યંત પરમાર્થના અભ્યાસ સિવાય જાણ્યો જાય તેમ નથી. અને આવા અનંત લોકોએ આવી પ્રકારનો પ્રયત્ન કરીને બધા થંભી ગયા છે, અટકી ગયા છે, રોકાઈ ગયા છે. પણ તીર્થંકરે તે પોતે સ્વયં આત્મરૂપે થઈને કહ્યો છે, એટલે અહીંયા કહ્યું છે કે તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવી નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થાય. આ જીવની વાત છે અને આ જીવની વાત આત્મરૂપ પુરુષ વિના કોઈ કરી શકે નહીં, કોઈને અધિકાર પ્રાપ્ત થાય એમ નથી. ત્યારે વિતરાગ માર્ગની શ્રદ્ધા, સત્પુરુષની શ્રદ્ધા. અને એવો પુરુષ એ જ્ઞાની પુરુષની વાત કરે છે જેનામાં પરમશ્રુતપણું છે, જેનામાં અપૂર્વ વાણીનો યોગ છે. અને એ પણ એની પાસે કોઈ એવો પુણ્યનો સંચિત યોગ હોય તો જ આ બને, નહીં તો બની ન શકે. બહારમાં વિપરીત યોગ છે, વ્યવહારના ઉદયના યોગ છે, પણ અંતરંગની અંદર નિર્ગ્રંથતા અને સર્વજ્ઞતાનો યોગ છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. અમે તે જ રૂપ થયા છે. દેહાદીનું ભાન પણ જે દેહને વિશે વર્તે નહીં, આવી અશરીરી અવસ્થામાં રહેલો જીવ, આવો મહાન આત્મા એ જ અરિહંતની વાત અરિહંતના રૂપે થઈને કહી શકે, અરિહંત બનીને કહે. એ કહે છે અમે અહીંયા અર્થ ભર્યો છે. અર્થ બહુ મહત્વનો. જો જીવના આ સાત લક્ષણ સમજાય તો જીવ તત્વની શ્રદ્ધા સંકિતનો જે આધાર છે. સંકિત એટલે જીવ તત્વને જાણવું. કેવું? તો કે શંકા વિના, આકાંક્ષા વિના વગેરે. સમ્યક દર્શનના જે આઠ ભૂષણ કહ્યા છે, લક્ષણ કહ્યા છે, એ આઠેય લક્ષણથી યુક્ત સમ્યક દર્શન ક્યારે થાય? કે જ્યારે જીવ નામના લક્ષણને યથા તથ્ય જ્ઞાનીઓએ જેમ કહ્યું છે તેમ જાણીએ ત્યારે. તો એવો કહ્યો છે, એવો તો કોણે કહ્યો છે? તો કે તીર્થંકરે કહ્યો છે. તો તીર્થંકરે કહ્યો છે. હવે તીર્થંકરની ભાષાને સાહેબ અમારે છેટું પડી ગયું છે. તીર્થંકરની ભાષા અને અમારે હવે અંતર પડી ગયું છે. અમારે એ ભાષાથી આવું આત્મ સ્વરૂપ કેવી રીતે સમજવું? એ સમયે આ કાળની અંદર આવો કોઈ મહાન ઉપકારી પુરુષ આપણને મળ્યો હોય તો એક અદ્ભુત આ કાળનું આશ્ચર્ય છે. અત્યંત કરાળ કાળ, કળિયુગ અને દુષ્મ કાળનું એક આશ્ચર્ય છે કે તત્સમ પ્રતિમારૂપ એક પુરુષ આ કાળની અંદર અવતાર ધારણ કરીને કહે છે આ જીવ નામના લક્ષણને. તીર્થંકરે જે કહ્યું છે તે જ પ્રકારે અમે અત્યંત સ્ફૂટપણે એની વ્યાખ્યા કરીએ છીએ. કારણ સ્વભાગ જેવું નિમિત્ત મળ્યું છે. પરમાર્થનો પરમ જિજ્ઞાસુ છે. સ્વભાગ જેવું નિમિત્ત ન હોય તો આ પ્રકારનું પ્રગટીકરણ પણ ન હોય. અરે યોગ્ય જીવોના અભાવમાં તીર્થંકરની પહેલી દેશના પણ નિષ્ફળ જાય છે એમ શાસ્ત્રની અંદર શાસ્ત્રકારોએ લખ્યું છે. ભગવાન મહાવીરની કેવળ જ્ઞાન પછીની પહેલી દેશના. કારણ ઝીલનાર પાત્ર નહોતા, યોગ્ય જીવો નહોતા. જીવોની યોગ્યતા પ્રમાણે વાણીનો યોગ બનતો હોય છે. સામાન્ય પણ એ અનુભવ છે. જીવોની જેવી જેવી યોગ્ય જીવો જેમ સભાની અંદર ઉત્કૃષ્ટ પુણ્યશાળી જીવો હોય, જિજ્ઞાસુ જીવો હોય, આત્માની સત જિજ્ઞાસાવાળા એવા જીવો હોય ત્યારે વાણીનો યોગ કોઈ ઓર બનતો હોય છે. અને સત્ય સ્વયં સરી પડે છે કારણ કે સત્ય પ્રકાશિત થવા માટે હર હંમેશ ઈચ્છતું હોય છે, એના ઉછાળા આવતા જ હોય છે. પણ અનુકૂળ યોગ ન મળે તો સત્ય દબાઈ જતું હોય છે. આવું સત્ય ક્યારેક પ્રસ્ફુટિત થાય છે. એવો યોગાનુયોગ બને છે. એવો કોઈ ધન્ય અવસર, એવો કોઈ ધન્ય ઘડી કે જે સમયે આ સત્ય અનાવૃત થાય છે, એના આવરણો હટે છે. કૃપાળુ દેવે અહીંયા દોહામાં કહે છે શ્રી તીર્થંકર એમ કહે છે કે, ખૂબ ધૈર્યતાથી શાંતિથી એકદમ અવધારણ કરો, ઉપયોગની એકાગ્રતા કરીને એ શબ્દો સાથે ઓતપ્રોત એના ભાવ એના આશય સાથે ઊંડા ઉતરી જાય. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો. જેણે જેણે આ જીવ નામના પદાર્થની જે જે વાત કરી છે બધા સૌને એની વાત એને મુબારક. એની સ્થિતિમાં જે પ્રકારે જેને કહ્યું છે તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જીવ વિશે જગતના લોકોએ શું કહ્યું છે એને વિશે અમારું ઉદાસીનપણું છે. અમે હવે એની કંઈ લક્ષમાં લેતા નથી. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. અમે આ જીવ નામના પદાર્થને નિરાબાધપણે બધું જ બાદ કરતા કરતા સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. બધું જ બાદ કરો. એ બાદ કરતા 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 જ્યાં હવે કશું બાદ કરી શકાય નહીં એવો નિરાબાધપણે જ્યાં પોતા સિવાય હવે કંઈ રહેતું નથી. તીર્થંકરે દુર્ધર પુરુષાર્થ કર્યો. એણે સંઘના બધા જ પૂદગલ પરમાણુઓ, સ્થિતિ પરિસ્થિતિ, સંઘ સંબંધ, સંયોગ આ બધા કારણોનું વિશ્લેષણ કરીને એને દૂર કરતા ગયા. દૂર કરતા કરતા કહ્યું આહારના એક અણુ પરમાણુથી પણ ભિન્ન આ જીવ અણાધારી અણાહારી કેવળ સ્વરૂપથી જીવનાર જોયો. એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા આટલો પ્રયોગ કર્યો, બધું જ દૂર કર્યું, આખું જગત, આખી સૃષ્ટિ, આખો લોક, એના બધા પદાર્થો, એની બધી પર્યાયો એક એકનું વિશ્લેષણ કરીને દૂર કરતા ગયા. આ બાદ કરો, આ બાદ કરો, આ બાદ કર્યા પછી પણ હું છું, આ બાદ કર્યા પછી પણ હું છું, આ બાદ કર્યા પછી પણ એને જાણનાર છે, એને સમજનાર છે, એને વેદનાર છે. એ બધું બાદ કરતા હવે કોઈ ચીજ બાદ ના થાય સિવાય કે પોતે જ બાદ થઈ જાય. તો એક એક અણુ પરમાણુને બાદ કર્યા. ક્યાં સુધી? આહારના એક અણુ પરમાણુ, કે આખરે શરીર એ તો આહારનું બનેલું છે ને, તો એનો પણ એક એક પરમાણુ બાદ કર્યો. અને એ કહે છે અણુ પરમાણુથી બાદ કરતા, અરે આ તો અણાહારી છે, આને તો આહાર સાથે પણ સંબંધ નથી. આના જીવવા માટે, આને જીવન માટે, આના અસ્તિત્વ માટે, અરે આહારનો અણુ પરમાણુ પણ કોઈ કારણભૂત નથી. એવો અણહારી તો ક્યાંથી જીવે છે? તો કે સ્વરૂપથી જીવે છે, સ્વરૂપથી જીવનાર જીવે છે. માટે કહે છે કે આ જીવને ગમે તે પ્રકારે લોકોએ કહ્યો હોય, તે પ્રકાર તેની સ્થિતિમાં હો, અમારે એની અરે કાંઈ લેવા દેવા નથી, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, બાકીની બધી જ વ્યાખ્યામાં, જીવનાના પદાર્થની વ્યાખ્યામાં બાધા ઉત્પન્ન થાય છે. અને અહીંયા અમે નિરાબાધપણે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. અને અમે એ પ્રકારે પ્રગટ આ જીવ નામના પદાર્થને અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે જે લક્ષણથી કહીએ છીએ જીવ, મુખ્ય લક્ષણો છે આ, જે લક્ષણથી કહીએ છીએ તે લક્ષણે સર્વ પ્રકારના બાધે કરી રહિત, એને કોઈ પણ પ્રકારની કલ્પના કરો તો બાધ ન આવે એવા લક્ષણથી અમે કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, અમે જે કહી છીએ એવો આત્મા અમે જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તેજ આત્મા છીએ. આત્મા થઈને આત્મા ગાયો છે, આત્મા થઈને આત્મા કહ્યો છે, આત્મા થઈને આત્મા પ્રરૂપ્યો છે, એ થવામાં જોયો છે, જાણ્યો છે અને સ્પષ્ટપણે અનુભવ્યો છે. ગુણથી અને લક્ષણથી અને વેદનથી જેને આત્મા જાણ્યો છે, આત્માના અનંત ગુણો, અસંખ્ય લક્ષણો, દરેક ગુણના અનંત ધર્મો અને તેની અનંત પર્યાયો, એનું સ્પષ્ટ વેદન જેણે કર્યું છે, પરિપૂર્ણ રૂપની અંદર કર્યું છે, નિરાબાધપણે કર્યું છે, એક પણ પ્રદેશ હવે એવો નથી કે જે અણજાણ્યો છે, જે અજ્ઞાતમાં છે એવો નથી. આવો પ્રગટ તે અમે જોયો છે, તે આત્મા એવો અમે જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તેજ આત્મા છીએ. તીર્થંકર કહે છે અમે તે આત્મા છીએ. આ અમારો દેવ એ પ્રગટ શુદ્ધાત્મા છે. કૃપાળુ દેવે લખ્યું આત્મા જેવો કોઈ દેવ નથી. પણ એ આત્મા કેવો? સહજ આત્મા, શુદ્ધાત્મા, શુદ્ધ ચિદ્રૂપ, ચૈતન્ય ઘન, એ સિવાય બીજું કંઈ અંદર મેળવણી નહીં, કોઈ કલ્પના અંદર જોડવી નહીં. પ્રગટ તેજ આત્મા છીએ. તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. આ પેલું સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ, આ સમતા નામનું ગુણ. તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. આ મુખ્ય લક્ષણ જે બનારસીદાસજીએ કહ્યા છે તેમાંનું જે એક લક્ષણ એ સમતા નામનું લક્ષણ છે. આ સમતાનો અર્થ શું? શાસ્ત્રની પરિભાષામાં જુદા જુદા સંદર્ભની અંદર સમતાનો અર્થ થાય. આપણને સમતાનો અર્થ બહુ પરિચિત એ સમભાવ, રાગ નહીં, દ્વેષ નહીં એ સમતા, કશાય નહીં એ સમતા, વિષય કશાયનો લોભ નહીં તે સમતા, પ્રાપ્તિ અપ્રાપ્તિની ઈચ્છા નહીં તે સમતા, ઇષ્ટ અનિષ્ટની ભાવના નહીં તે સમતા, રતિ અરતિની ભાવના નહીં તે સમતા, પસંદગી નાપસંદગી નહીં, ગમો અણગમો નહીં, પ્રીતિ અપ્રીતિ નહીં આ બધાને આપણે ખતવણી સમા કરીએ સમતા. અહીંયા સમતા શબ્દ સમજવાનો છે આત્માના લક્ષણના સંદર્ભની અંદર સમતા નામનો ગુણ સમજવાનો છે, લક્ષણ સમજવાનું છે, તો જ આ જીવ એ વિશેની આપણી વાત સ્પષ્ટ થશે, નહીં તો નહીં થાય. જો પછી જૂની વાત મગજમાં ગુમરાતી હશે, એ જો જાય નહીં અને એ નહીં જોયડા કરશું, તો ક્યારેય કોઈ વાત આપણે જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપમાં સમજી શકીશું નહીં. તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. તો સમતા નામનું લક્ષણ સાહેબ કેમ સમજવું, એ લક્ષણમાં આપે શું કહ્યું છે? અમે જે સમજીએ છીએ એ વાત અત્યારે ભૂલી જાઓ, આપણી પાસે સમતાનો અર્થ બીજો છે અત્યારે, એ અહીંયા સંદર્ભ નથી, સંદર્ભ નથી. તો કે છે, વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે વર્તમાન સમયે, તે પહેલાના એક બે ત્રણ ચાર દસ સંખ્યાત અસંખ્યાત અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાતપણું, પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત ભાવ, સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી, એવું જે સમપણું સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. સમતાનો જુદો સંદર્ભ જ્ઞાની પુરુષ કે છે આ આત્મા કેવો છે, તો કે અસંખ્ય પ્રદેશાત્મક છે. તો કે અત્યારે અસંખ્ય પ્રદેશાત્મક છે, પૂર્વે તો કે એટલા જ અસંખ્ય પ્રદેશાત્મક હતા, એમાંનો એકેય પ્રદેશ ઓછો નહોતો, અને ભવિષ્યમાં પણ અસંખ્ય પ્રદેશાત્મક આ આત્મા હશે, એ મુક્ત થશે ત્યારે, અને અનંત કાળ પરિભ્રમણ કરે તોય, ચારે ગતિમાં ફેરા ફેરા કરે તોય, એનું આત્માનું જે અસંખ્યાત્મક પ્રદેશાત્મકપણું છે એમાં એક પણ પ્રદેશની વધઘટ થવા યોગ્ય નથી. આ આત્મા ક્યારેય ઘસાશે નહીં, આ આત્માનો ક્યારેય પ્રદેશ એકાદો છૂટો પડી જાય તો કે નહીં. જે વખતે અનાદિકાળ પહેલા આત્માની જે ઉપસ્થિતિ, જે એનું ઉત્પન્નપણું થયું છે, સ્વયંભૂ છે, ત્યારે એ અસંખ્ય પ્રદેશાત્મક છે. એના પ્રદેશો અનાદિકાળના અનંત પરિભ્રમણ થવા છતાં પણ તેની અંદર, એના પ્રદેશના સંખ્યાની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો પછી આ આત્મા મુક્ત થાય ત્યારે વિલીન થઈ જાય એ વાત રહીએ. આ આત્મા કોકના અંશમાંથી ઉત્પન્ન થયો છે એ વાત પણ ના રહીએ. એને પોતાના અસ્તિત્વ, અસંખ્યાત પ્રદેશનું અસ્તિત્વ પોતાનું આદિથી છે, અને અનંતમાં પણ એ જ છે, એમાં તેનો પ્રદેશાત્મકપણાનો અંત આવતો નથી. આ આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, પરિપૂર્ણ છે, સંપૂર્ણ છે, એમાં કોઈ વધઘટ નથી. અસંખ્ય પ્રદેશાત્મક આ આત્મા છે, છે એટલે એ ક્યાંયથી કોઈમાંથી હવે નીકળો નથી, કોઈમાંથી પેદા થયો નથી, કોઈએ એને પેદા કર્યો નથી, અને કોઈમાં એ સમય જવાનો. એક પાણીનું બિંદુ છે એને અસંખ્યાત્મક એના પ્રદેશો હશે, પરમાણુ, એની અંદર જળ છો તો પરમાણુ અને અંદર પ્રદેશો તો પ્રદેશ, એ જ્યારે સિંધુમાં મળે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થાય, એના બધા જે કંઈ છે આકાર વગેરે બધું એમાં મળી જાય. પછી એને એ બિંદુ શોધવું હોય, લાવવું હોય તો લાવી શકાય. એક બિંદુ સિંધુમાં વિલીન થઈ ગયું, પછી બીજા તમને અસંખ્ય બિંદુઓ મળશે, પણ એ બિંદુ, જે બિંદુ વિલીન થયું તે મળે ન મળે. એક જ્યોત બીજી જ્યોતમાં ભળી ગઈ તો એના જે પ્રકાશના પરમાણુ છે એ પરમાણુ અહીંયા ભળી ગયા પરમાણુમાં, મોટી જ્યોતમાં, પછી એ દીવાની જ્યોત એ જ પરમાણુ સાથેની મળે ખરી ન મળે. તો ત્યાં એ પદાર્થનો પર્યાય રૂપે વિનાશ છે, એનું સ્વરૂપ પરિવર્તન થયું અને એમાં વિનાશ થયો. ચેતન નો જો ચેતનનો નાશ હતો, કેમાં ભળે તપાસ. આ કેમાં ભળશે? એ તો કેમાં ભળશે? અહીંયા કહે છે કે એ પ્રદેશાત્મક એ ઉત્પન્ન થયા ત્યારથી, એટલે એની અનાદિની અવસ્થા છે, ત્યારથી એ મુક્ત થાય પરિભ્રમણથી, ચાર ગતિના પરિભ્રમણથી, કર્મના બંધનથી. ત્યારે પણ એનું સ્વરૂપ અસંખ્ય પ્રદેશાત્મક છે, એમાં કોઈ પ્રદેશની અંદર વૃદ્ધિ હાનિ થતી નથી, ફેરફાર થતો નથી, વધઘટ થતી નથી. એટલે એ સ્વતંત્ર છે, એ સ્વાયત્ત છે, એ પૂર્ણ છે, એનું અસ્તિત્વ શાશ્વત છે, એ સનાતન છે, એ સદાકાળ છે, ઉપયોગી સદા અવિનાશ. આ સદા શબ્દ આત્મા સાથે જ્ઞાનીઓએ મૂક્યો છે. આ તો સદાય છે, ક્યારે આનું હોવાપણું ને ન હોવાપણું. એ કર્મથી મલિન હતો ત્યારે કંઈક વધારે હતો, અને શુદ્ધ થયો એટલે કંઈક ઓછો થયો. નો, આ એક વાત. અસંખ્ય પ્રદેશાત્મકપણું, તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું. પછી બીજું ચૈતન્યપણું, આત્માનું ચૈતન્યપણું. આ પણ એનો સ્વભાવ છે, એ પણ છૂટતો નથી. એ નિગોદમાં પરિભ્રમણ કરે, એ અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં હોય, વ્યવહાર રાશિમાં આવે, એ સ્થાવરપણું હોય, અનંતકાળ અનંત યુગ એમાં જાય, એમાંથી ત્રસ્ત પર્યાયમાં આવે, વિકલેન્દ્રિય હોય, બે ત્રણ ચાર ઇન્દ્રિય પંચેન્દ્રિય બને, તિર્યંચપણામાં હોય, પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય, સંગનીપણું પ્રાપ્ત થાય, અને પાછો એની અંદર ચક્કરમાં ચાલ્યો જાય પરિભ્રમણમાં, ગતિ આ ગતિના બધી જ અવસ્થાની અંદર એનું ચૈતન્યપણાનો અભાવ હોય ખરો, એ જડવત થાય ખરો. જેમ એક લાકડું જડ છે, એક પથ્થર જડ છે, એક લોખંડ જડ છે, એમ આત્મા કોઈ અવસ્થા એની, કોઈ ગતિ, કોઈ યોની, એનું કોઈ સ્વરૂપ એવું ખરું કે એમાં કેવળ જળ હોય? તો કે નિગોદની અંદર પણ આ જીવનો અક્ષરનો અનંતમો ભાગ, એવું ચૈતન્યપણું, એવું વેદકપણું, એવું જાણપણું એ જીવમાં હોય હોય ને હોય જ. આ જાણપણાનો અભાવ થાય તો જળ અને જીવમાં કોઈ ભેદ રહેતો નથી. તો ક્યારે જગતના આત્મા સિવાયના બીજા દ્રવ્ય અને આત્મા એ એકરૂપ થતા નથી?
જડ ચેતનનો ભિન્ન છે કેવળ દ્રદ સ્વભાવ, એક પણો પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ.
આ બંને ભિન્ન છે. જગતના છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય જળ છે, અજીવ છે, એક જીવ દ્રવ્ય જીવ છે, અને જીવ દ્રવ્યમાં ચૈતન્યપણું છે. એ પાંચેય દ્રવ્ય ગમે તે સ્થિતિની અંદર હોય, એનું પરાવર્તન પરિવર્તન ગમે તે સ્થિતિમાં થાય, તો પણ એ ક્યારેય ચૈતન્ય થાય નહીં. એ પદાર્થ લોખંડ પ્લાસ્ટિક અણુ પરમાણુ બીજા કાર્બન એ બધું ભેગું કરીને ટીવી બનાવો, નેટ બનાવો, એમાં જેટલા પ્રોગ્રામ દાખલ કરવા એટલા દાખલ કરો, પણ એનામાં ચૈતન્યપણું હોય નહીં, ચૈતન્યપણું આવે નહીં, ભાસ થાય. કેમ કે પોતામાં મૂઢપણું આવતું જાય. પોતામાં મૂઢપણું આવતું જાય એમ એને આ મૂરખને તો ઘણી વાર એને એમ થાય છે કે કોમ્પ્યુટર ઇઝ મોર ઇન્ટેલેક્ચ્યુઅલ ધેન મી. બેવકૂફ, તારી કોઈ સીમા નથી, તારા જ્ઞાનની, તારા દર્શનની અમાપ શક્તિનો તું ભંડાર છો. આ તો જડ છે, આને તો જેટલું ખવડાયું છે એટલું જ ઓકશે. આને તો જેટલો પ્રોગ્રામ આપ્યો છે એટલો જ જવાબ દેશે, એને બાકીની કાંઈ અસર હોય નહીં, એ કે નહીં, એ જાણે નહીં, એને અભિપ્રાય હોય નહીં. જગતનો કોઈ પદાર્થ ચૈતન્યવત ભાસે છે એવું આપણે આરોપણ કરીએ છીએ. જુઓ આપણું અજ્ઞાન, ખ્યાલ નથી કે કેવળ જીવ સિવાય કોઈ ચૈતન્ય ન હોય. જો જીવ તત્વની ભૂલ અને અજીવ તત્વની ભૂલ, આપણને એમ થાય છે કે આપણા કરતા એ વધારે ડાયો છે, મશીનને પૂછી લ્યો. અને એમ કે માણસ ભૂલ કરે, મશીન કરે નહીં. બરોબર છે, મશીન કરે નહીં. સોની ગણતરી કરવી હોય તો કે તું મૂકી દે, તું ક્યાંક 99 કરીશ ને કાંઈ 101 આવી જશે, નાખ મશીનમાં. તો મશીન 100 બતાવ્યો, પણ આ મશીનની ચૈતન્યતા છે કે એનું જડપણું છે? એને જે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે, એની જે પ્રકારે રચના કરી છે તે પ્રકારે, એ લોખંડમાં સોને ગણવાની તાકાત નથી, એ પટ્ટામાં સોને ગણવાની તાકાત નથી. એ પટ્ટાની અંદર પ્રોગ્રામ આપનાર ચૈતન્ય કે જડ કોણ? કોણે આપ્યો એ પ્રોગ્રામ? કોણે ઘડ્યું? એને તો 100 નોટની બદલે 100 કાગળ મૂકી દીધા હોય તો એમ કહે, એ 100 કાગળ ગણીને દઈ દે. જળ છે, એનું પરિણમન જળ છે, એની ક્રિયા જળ છે, એનું પરિણામ પણ જળ છે. ખૂબ સમજીએ, એનું ચૈતન્ય પણ જો કૃપાળુદેવ આત્માના જીવના લક્ષણ તીર્થંકરે કહ્યા છે, એક વાર આ જીવના લક્ષણો બેસી જાય તો આત્મા અત્યંતપણે પ્રગટે, કોઈ ભ્રાંતિ વિનાનું સમ્યક દર્શન થાય. સંકિત કેમ ખાય, સંકિત કેમ થાય? પણ જીવને ઓળખતો સંકિત થાય ને. સંકિતનો અર્થ શું? જીવને ઓળખવો. હવે એના લક્ષણ તો જાણતો નથી, જાણવા કોઈ દી પ્રયત્ન કર્યો નથી, તો જીવને ઓળખાવીના સંકિત ક્યાંથી થાય? અને સંકિત જીવને ઓળખાય તો સંકિત કહેવાય? પાયાની વાત, એકદમ પાયાની વાત. એનું ચૈતન્ય પ્રદેશ, ચૈતન્યપણું એક પેલું જોયું, અસંખ્યાત પ્રદેશાત્મક પણ બીજું જોયું, ચૈતન્યપણું. તો સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે સાહેબ આનું કોઈ એંધાણ નથી? કે જે એંધાણ એની હર કોઈ અવસ્થામાં લાગુ પડે, હર સ્થિતિમાં લાગુ પડે. તમે ગમે તેટલી એની અવસ્થા જે કેવી હોય કયો, નિત્ય નિગોદથી સિદ્ધ પરમાત્મા સુધીની જે આખી અસંખ્યાત જે આખી અવસ્થાઓ છે, અનંત પર્યાયો છે, એ બધા પર્યાયની અંદર આ જીવની કોઈ પણ પર્યાય હોય, નિત્ય નિગોદની પર્યાયથી સિદ્ધ પર્યાય સુધીની અનંત પર્યાયની અંદર એની એક વસ્તુ શાશ્વત છે, એનું ચૈતન્યાત્મકપણું. કોઈ કાળે એનું ચૈતન્યપણું એનાથી અડગું થતું, એ ચૈતન્યપણાને બાદ કરીને કોઈ જીવ નામની સ્થિતિ હોતી નથી. આ નિરાબાદપણે જાણ્યો છે આ જ્ઞાનીઓએ કે જો ચૈતન્યપણાને બાદ કરો તો એ જીવ રહેતો નથી. એનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, એનું ચૈતન્યપણું, અને ત્રીજું એનું અરૂપીપણું. ત્રીજો શબ્દ મૂક્યો છે અરૂપીપણું. એ કોઈ પણ પર્યાયમાં છે, પરિભ્રમણની કોઈ પણ પર્યાયમાં છે, પણ એ કેવો છે? અરૂપી. અને જ્યારે પરિભ્રમણમાં છે ત્યારે એ સંગી પર્યાય છે, એની સંયોગી પર્યાય છે, સંબંધની પર્યાય છે, અને એને સંબંધ જડનો છે, ચૈતન્યનો નથી. ખ્યાલ આવે છે? અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાંય છે, બીજા દ્રવ્યમાં છે, અને બીજું દ્રવ્ય છે જળ છે. તો જે કંઈ રૂપીપણું દેખાય છે એ પરદ્રવ્યનું છે. આત્મા ક્યારેય રૂપી થતો નથી, આત્મા ક્યારેય રૂપી હોવા પણ ઘટતું નથી, અરૂપી જ છે. એક એક પરમાણુનો એને સંગ છે, એને કારણે એનું રૂપીપણું દેખાય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થો પકડાય છે વૈજ્ઞાનિકોએથી, તો વૈજ્ઞાનિકો જડને પકડે છે, પૂતગલને પકડે છે, અને આને પૂતગલનો સંગ છે એટલે પકડાય છે. સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવોનું સ્વરૂપ બેક્ટેરિયાના રૂપમાં હોય, ઇથી સૂક્ષ્મ હોય, એને પણ ક્યાંક વિજ્ઞાન પકડે છે. તો એ એના રૂપીપણાને કારણે પકડે છે. એ રૂપીપણું આત્માનું કે સંઘનું? એ શુદ્ધાત્મા પકડો કે એને એની સાથે લાગેલું જે અશુદ્ધિ રૂપ કર્મ પૂદગલની વર્ગણા હતી એને કારણે પકડો? એને શેને કારણે પકડો? એને એને આવરણ હતું. એ આવરણ છે એ પૂદગલ પદાર્થનું છે, અને પૂદગલ પદાર્થના આવરણને પૂદગલને આ પકડનાર ચૈતન્ય જાણી શકે છે. તો આત્મા તો અરૂપી છે, આત્મા અરૂપીપણું છે. એનું એનું અરૂપીપણું ક્યારેય રૂપીપણાને પામતું નથી. જો રૂપીપણાને પામી જતું હોય તો એ પાછો અરૂપી થઈ શકતો નથી. તો પછી સિદ્ધ પરમાત્મા કેવા ગણવા? રૂપી ગણવા પડે. બરોબર, ન્યાયને સમજીએ. તો આત્માનો સનાતન જે સ્વભાવ, એના લક્ષણો કે હર કોઈ અવસ્થામાં રૂપી છે. પછી કહ્યું કે મને તો ધોળો ધોળો દેખાણો બધું, તો એ જ્યોતના સંગે જોયેલો આત્મા છે. એમાં તને જ્યોત દેખાણી, આત્મા દેખાય નહીં પ્રભુ. ઘંટડીના સંગે તને આત્મા સંભળાણો, પણ સંભળાણું એ પૂદગલનો અવાજ સંભળાણો, તને આત્મા છે એ નહીં. જીવોએ અનેક રીતે જુદી જુદી કલ્પનાથી આત્માને સંગીમાં એવો એકરૂપ તદ્રુપ બનાવી દીધો કે આત્માને રૂપી સ્વરૂપ આપી દીધો. આત્માને રૂપી સ્વરૂપ આપી દીધું. પણ જ્ઞાની કે છે એનું અરૂપીપણું ત્રિકાલા બાધિત છે, કોઈ કાળે એનામાં રૂપીપણું આવે જ નહીં. એ તો અરૂપી છે, આ પદાર્થ છે, અને પદાર્થ હોવા છતાં અરૂપી છે. ગજબની વાત મૂકી છે. અને જગતના જીવો ક્યાંક 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 ભ્રાંતિમાં અટવાય, કારણ કે એ રૂપીપણાની કલ્પનામાં પોતે સ્વૈર વિહાર કરે. ઘણા લોકોને કલ્પનાનું જોર એટલું બધું હોય, એટલું બધું હોય, અને એવા ગુરુ ભટકાણા હોય, એવું બધું લગાવી દીધું હોય કે આત્માને રૂપીપણામાં જુએ. રૂપીપણામાં જોઈને વાત કરે, મને પ્રભુ આમ છે ને આમ છે ને તેમ છે ને હું આમ છું ને આ જાતો તો ને આવતો તો ને કંઈક પ્રકારનું હેલા કરે. પછી બધી વસ્તુ બધી અસંગત છે, વિસંગત છે. આત્મામાં રૂપીપણું કોઈ કાળે સંભવે નહીં, કોઈ કાળે સંભવે જ નહીં. એ શુદ્ધ પર્યાય હોય છે, પણ અત્યંત શુદ્ધ પર્યાય ન થાય. આત્મામાં જેમ જેમ એના અજ્ઞાનના આવરણો હટે, એમ અનંત પ્રકારની લબ્ધિઓ ઊભી થાય, રિદ્ધિ સિદ્ધિ ઊભી થાય. એ પોતાના જ રૂપનું પરાવર્તન કરી શકે, વિકુર આવી શકે. આવી લબ્ધિ ભાવજન્ય પણ હોય અને સ્વભાવજન્ય પણ હોય. જો દેવનો જીવ હોય તો એ પોતાના શરીરને ગમે તે પ્રકારનું નાનું મોટું કરી શકે, એ ભાવજન્ય કેસ. પણ એ બધી વસ્તુને અહીંયા સંબંધ નથી, કેમ કે લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ મહિમા એની કોઈ વાત નથી કરતા. આત્માનો મૂળ સ્વભાવ શું? પરમ શુદ્ધ સ્વભાવ શું? અરૂપીપણું. જ્યાં સુધી રૂપીપણું લાગે છે ત્યાં સુધી આત્માનો પૂર્ણ સાક્ષાત્કાર હજુ સુધી થયો નથી. રૂપીપણું જ્યાં સુધી ભાસે, વેદાય, સમજાય, ત્યાં સુધી એ સમજવું કે આત્માની પૂર્ણ શુદ્ધતા હજુ થઈ નથી. માર્ગ હજુ આગળ ને આગળ છે. હજુ આ રૂપીપણું છૂટે ત્યારે જ એવો નિરંજન નિરાકાર એવું મારું સ્વરૂપ, તમે સહજાનંદી સહજ સ્વરૂપી છો, એ ત્યારે થશે. અરૂપીપણું એ આદિ સમસ્ત સ્વભાવ, તે છૂટવા ઘટતા નથી, એવું જે સમપણું. આ સમપણાનો અર્થ શું? કે હર કોઈ સ્થિતિની અંદર, આ સમયે કે ત્રણ ચાર સમયે કે અસંખ્યા સમયે કે અનંત સમયે, વર્તમાને કે હવે પછીના કાળને વિશે, આ સ્થિતિમાં કોઈ બદલ થવો સંભવિત નથી. આ એને કહેવાય સમ. ભૂતકાળમાં પણ આ, વર્તમાનમાં પણ આ, અને અનંતકાળના ભવિષ્ય પછી પણ આ જ. આ સમપણું જેનું તૂટવાપણું નથી, આ જેનું અસંખ્ય પ્રદેશાત્મકપણું, એમાં ક્યાંય ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ કંઈ ફેરફાર ન થાય. અરૂપીપણું એનો ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ. એનું ચૈતન્યપણું એનો ભૂતકાળ, વર્તમાનકાળ કે
ભવિષ્યકાળ. આ ગમે તે સ્વરૂપની અંદર તમે લ્યો, એક સમય, ત્રણ સમય, પાંચ સમય, અસંખ્યાત સમય, અનંત સમય, જે રીતે ઘટાવવો હોય તે રીતે ઘટાવો. જ્ઞાનીએ કહ્યું કે આનો જુઓ મંત્ર, અમે તમને સનાતન ત્રિકાળા બાધિત સત, સત આને કહેવાય. સત કોને કહેવાય? કે જેનું સ્વરૂપ ત્રિકાળા બાધિત છે. ત્રણ કાળમાં કોઈ પણ સમયે જેના સ્વરૂપની અંદર વિષમતા આવતી નથી. આ અવિષમ એટલે સમ, એવું આત્માનું સ્વરૂપ છે. વિષમતા નથી આવતી. શરીરની અંદર વિષમતા આવે, નાનું થાય, મોટું થાય, પાતળું થાય, કૃશ થાય, મજબૂત થાય, રૂપાળું થાય, કદરૂપું થાય, રોગી થાય, નિરોગી થાય, આની અંદર કે છે એના પ્રદેશોની અંદર કોઈ વિષમતા સંખ્યાની દ્રષ્ટિએ, ચૈતન્યની દ્રષ્ટિએ, રૂપની દ્રષ્ટિએ આવવાની કોઈ સંભાવના નથી. આવું ત્રિકાળા બાધિત જે સત છે, ત્રિકાળા બાધિત જે સનાતન પદાર્થ છે, કે આ પદાર્થમાં કોઈ કાળે કોઈ સંજોગોથી અંડર એની સિચ્યુએશન કોઈ પણ પ્રકારનો બદલ સંભવિત નથી. આવો અડગ સ્વરૂપની ધારણા જીવને વિશે બનવી જોઈએ કે સમતા નામનો જીવનું લક્ષણ છે. અને એ લક્ષણ જ્ઞાનીઓએ અને તીર્થંકરો કહે છે કે જગતે આત્માને ગમે તે પ્રકારે જાણ્યો અને કીધો હોય, એની સ્થિતિમાં હોય, એની સાથે અમારું ઉદાસીનપણું છે, અમારે એની અરે કાંઈ લેવા દેવા નથી. અમે જે આત્માને જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, અમે પ્રગટ કે આત્મા રૂપ જ છીએ. એ આત્માની અંદર એ કહે છે નિરાબાધપણે અમે જાણ્યો છે, અને એમાં એનું અસંખ્યાત પ્રદેશપણું, એનું ચૈતન્યપણું અને એનું અરૂપીપણું આદિ સ્વભાવ એ આ સમયે, વર્તમાને, એના અગાઉના એક બે ત્રણ ચાર અસંખ્ય અનંત અને ભાવિમાં પણ અનંત પર્યાયની અંદર બદલ કોઈ સંભવિત નથી. એનું સમપણું, એનું પ્રદેશ સમપણું, એનું ચૈતન્ય સમપણું અને એનું અરૂપીપણું સમપણું. એનો એકય પ્રદેશ અમુક ચૈતન્ય હોય ને અમુક અચૈતન્યમાં જાય એવું બને, ડેડ થઈ જાય આત્માના અમુક પ્રદેશ નહીં. એનું અરૂપી પણ, તો કે આત્મા અમુકમાં અરૂપ રહીએ, બાકીનો બધો આજુબાજુનો ભાગ બધો રૂપી થઈ જાય એવું ખરું નહીં. આ બધી જ વસ્તુને સમજીને આ સમતા નામનો ગુણ, ત્રિકાળા બાધિત સતની ઓળખાણ, જીવનું લક્ષણ, જે મુખ્યપણે વક્તવ્ય ધર્મની અંદર કહી શકાય એવું, અને વ્યવહાર ધર્મ એટલે કે બહારથી પણ જેને જાણી શકાય, ઓળખી શકાય, પ્રયોગી શકાય એવું. વક્તવ્ય એટલે વ્યક્ત થઈ શકે, તો વ્યક્ત થઈ શકે તો એને વ્યક્તતાથી જાણી શકાય, આ જાણી શકાશે, આમાં કાંઈ ફેરફાર થાય એમ નથી. પ્રદેશે પ્રદેશે આત્મા ચૈતન્યમય છે, પ્રદેશે પ્રદેશ આત્માનો અરૂપી છે, અને એના પ્રદેશે પ્રદેશથી આત્મા અખંડ અને અભંગ છે, એક પણ કણિયો ખડતો નથી, કણી ખરે નહીં, એનો એક પ્રદેશ છૂટો પડતો નથી, એવો બદ્ધ છે, અખંડ છે. આત્મા અખંડ પિંડ છે, એના પિંડમાં ક્યાંય એકેય પિંડ છૂટો પડતો નથી. આ ત્રણ મુખ્ય લક્ષણ જીવના ત્રણેય કાળની અંદર જે યથાસ્થિત રહે છે એને ભગવંતોએ કહ્યું છે એવું જે સમપણું, સમતા, તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. હવે આપણી સમતા એ વાત જુદી થઈ, પર અપેક્ષાએ થઈ, અહીંયા સ્વ અપેક્ષાએ સમતા આવી, સ્વના સ્વરૂપની અપેક્ષાએ, સ્વભાવની અપેક્ષા આવી. પેલું પરના નિમિત્તથી છે કે ભાઈ પુલ પદગલ પદાર્થ સાથે તમને રાગ દ્વેષ છે, પ્રીતિ અપ્રીતિ છે, ગમો અણગમો છે, ઇષ્ટ અનિષ્ટની ભાવના છે, રતિ અરતિના ભાવ છે. આ બધા ન હોય ભાઈ, એકેય ન હોય, તું એમાં જ્ઞાતા દ્રષ્ટા જ રહે, એ એક સમતા છે, એ પણ સમતા છે. એ જીવનો મૂળ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એના આધારિત છે. આ તો મૂળ જીવ છે, એની સમતા શું છે? તો સ્વભાવ અપેક્ષાએ એના આ પ્રદેશાત્મક જીવની આ સમતાપણો છે કે પ્રદેશોમાં વધઘટ નથી, એના પ્રદેશોમાં ચૈતન્ય સાથે કોઈ અચૈતન્યપણું પ્રવેશ થતું નથી, અને એનું અરૂપીપણામાં ક્યાંય રૂપ કે રંગ એને લાગતો નથી. આવું એનું અખંડપણું છે, આવું એનું ચૈતન્યપણું છે, આવું એનું અરૂપીપણું છે, અને તે ત્રિકાળ છે, હર કાળને વિશે છે. સત એટલે ત્રિકાળા બાધિત જે અવસ્થા, જે અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર શક્ય ન થાય, આવું જીવનું લક્ષણ છે. તીર્થંકરે આવો આત્મા નિરાબાધપણે, એટલે કે અંડર એની સિચ્યુએશન, તમે ગમે તે પ્રકારની સ્થિતિ પરિસ્થિતિની કલ્પના કરો તો પણ આ વસ્તુ તો યથાસ્થિત જ રહે છે, કશો જ ફેરફાર થતો નથી. એ પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ મેં કહ્યો છે, અને સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે અમે તે આત્મા. એવો જોયો છે, જાણ્યો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, અને પછી કહે છે કે તો પ્રભુ, તો કે પ્રગટ તે જ આત્મા છે. આ કેનાર પુરુષ, એનું મહાત્મ્ય જો આવે તો એણે જે કહ્યું છે એનું મહાત્મ્ય આવે. જો કેનાર, કે કેનાર કોઈ એલફેલ નથી, આ કેનાર કોઈ પુરુષે પોતાનું પાંડિત્ય નથી બતાવ્યું, પોતાની અનુભૂતિને શબ્દસ્થ કરી દીધી છે. અને આવી આત્માની અનુભૂતિને ઉમાશંકરે જેમ કીધું, તંતોતંત શબ્દની અંદર શબ્દસ્થ વર્ણનાર શ્રીમદ રાજચંદ્ર જેવું કોઈ પાત્ર ગુજરાતી ભાષામાં નથી. ગુજરાતી ભાષામાં આવો આત્મિક અનુભવ શબ્દની અંદર વર્ણવો, એ કે હું તો માનતો હતો કે ગુજરાતી ભાષા નબળામાં નબળી છે, અંગ્રેજી ભાષા, હિન્દી ભાષામાં જે જોર આવે છે, સંસ્કૃત ભાષાની અંદર આવે છે. અરે, શ્રીમદનું વચનામૃત વાંચ્યા પછી તો મને થયું કે આવા અરૂપી એવા અગમ નિગમના આત્મતત્વની અનુભૂતિ, જે કેવળ સ્વાનુભૂતિ, પોતાના આત્માના અનુભવનો જ પોતાનો વિષય છે, એવી અંતરની અનુભૂતિને શબ્દોની અંદર તંતોતંત વર્ણવી દઈએ એવો તો આ એક શ્રીમદ રાજચંદ્ર છે. એટલે સુખલાલજીએ પણ કહ્યું કે વાંચીને ભક્તિભાવથી મારું તો મસ્તક નમી પડે છે, કે ઓહો, ગુજરાતી ભાષામાં આત્માને આવો શબ્દસ્થ કરીને કેનાર પુરુષ તીર્થંકરની વાણીની અંદર જે અતિશયતા છે, એવો અતિશય આને ભાષાનો પ્રાપ્ત થયો છે. આના શબ્દની અંદર સામર્થ્ય છે, આના શબ્દની અંદર આત્માનો તેજ છે, આના શબ્દની અંદર આધ્યાત્મિકતા ઉછળે છે. શબ્દે શબ્દની અંદર આત્મા પ્રતિધ્વનિત થાય છે. એક આત્મા સિવાય બીજો કોઈ ધ્વનિ એના લખાણમાં નથી. એનો કોઈ પણ શબ્દ લઈએ તો અંદરથી એક જ જવાબ આવશે, આત્મા. પડઘો આત્માનો પડે છે, શબ્દ ગમે તે હોય. શબ્દ ગમે તે હોય, પડઘો સ્વરૂપનો છે. કેમ કે આ સ્વરૂપસ્થ પુરુષ હર અવસ્થાની અંદર સ્વરૂપમાં છે. દુકાને બેઠો છે ત્યારે પણ સ્વરૂપમાં છે, વેપાર ચાલે છે ત્યારે સ્વરૂપમાં છે, લેવા દેવાના વ્યવહાર થાય છે ત્યારે સ્વરૂપમાં છે, અને ઈડરના જંગલમાં છે ત્યારે સ્વરૂપમાં છે. હર અવસ્થાની અંદર સ્વરૂપમાં છે. સજાત્મ સ્વરૂપ તરીકે જીવતો જાગતો એવો પુરુષ એને આ વાતને લખી છે. જેણે એને સ્વરૂપસ્થ શ્રીમદને જોયો, એને ભગવાન રૂપે પ્રતીતિ થઈ કે આથી પરમાત્મા બીજો કોઈ હોઈ શકે નહીં, પરમાત્માને આનાથી બીજો કયો ગોતવા જાવો. એવું જે સમપણું, સમતા, તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષ આદિને વિશે જે કાંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાન જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીયપણું છે લક્ષણ જેનું, તે જીવ નામનો પદાર્થ છે, જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે. એવું જે રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે છે, તે જીવ છે. આ બીજું લક્ષણ. એક કહે છે કે જીવો, પશુઓને જીવો, પક્ષીઓને જીવો, મનુષ્યના દેહને જીવો, વૃક્ષોને જીવો, વનસ્પતિને જુઓ, ખડખડ વહેતા ઝરણા જુઓ, પાણી જુઓ, પર્વતો જુઓ, આખી સૃષ્ટિનો, નિસર્ગનું જે આખું સૌંદર્ય છે એ બધું રમણીય જણાય છે, એ રમણીય જણાય છે. અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, જાણી આખું જગત જીવંત હોય ને, સ્ફૂર્તિવાળા જીવંત. જે વૃક્ષ આજે છે એ કાલથી વધારે છે, જે પર્ણ આજે છે એનાથી કાલ વિકસિત છે. લાઈવ જેને કહીએ, જીવંત દેખાય છે, સ્ફૂર્તિવાળા દેખાય છે. પશુ પક્ષી, પશુઓ બધા જેમ જેમ પક્ષીઓ, વૃક્ષો, પુષ્પો, પર્ણ આ બધા જોતા જઈએ એમ સુંદર રમણીય લાગે. રોજ ઘરમાં બગીચો હોય, કુંડામાં કંઈ વાયવું હોય, રોજ સવારે દર્શન કરો, કંઈક ને કંઈક એની રમણીયતા, વિકાસ વિકાસ, સ્ફૂર્તિ સ્ફૂર્તિ, જાણી બધા જ આપણી સાથે વાત કરે એવું લાગે. મનુષ્યનો દેહ એક નાનો બાળક રોજ જોતા હો કેવો સુંદર સુંદર રમ્ય રમ્ય લાગે. તો કે છે એ બધું પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીયપણું છે લક્ષણ જેનું, તે જીવ નામનો પદાર્થ છે. કારણ તો કે જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે. જો જીવ ન હોય તો આ પશુ કેમ રમણીય લાગ્યું, આ પક્ષી કેમ રમણીય લાગ્યો, આ કેમ સુંદર લાગ્યો, વૃક્ષ કેમ સુંદર લાગ્યું? તો એની અંદર જીવ નામનો પદાર્થ છે. એ લક્ષણ કોનું છે? જીવનું છે. રમણીય લાગે છે, પુષ્પ ખૂબ સુંદર લાગે છે, એ લક્ષણ કોનું છે? જીવનું છે. પશુ સુંદર લાગે છે, પ્રાણી સુંદર લાગે છે, પક્ષી સુંદર લાગે છે, વનસ્પતિ સુંદર લાગે છે, એ ક્યાં સુધી લાગે છે? મનુષ્ય દેહ સુંદર લાગે છે ક્યાં સુધી? અંદર જીવ છે ત્યાં સુધી. તો આ રમણીયપણું છે, આખું જગત ગમે છે આપણને, આકર્ષક લાગે છે, રમ્ય લાગે છે, સૌંદર્યથી ભરપૂર લાગે છે, એ સેને કારણે લાગે છે? કેના વિદ્યમાનપણાથી લાગે છે? એ વિદ્યમાનપણું કોનું? કાગળના ફૂલ લાવીએ ને પ્લાસ્ટિકના, એ બે દિહારા લાગે, પણ કુંડાની અંદર જે ફૂલ ઉગ્યું હોય એની તોલે આવે, એની રમણીયતા. અહીંયા તો કલાક પછી જુઓ તો એની રમણીયતામાં ફેરફાર થઈ જાય, કારણ કે અંદર સ્ફૂર્તિવાળો પદાર્થ, અંદર એ જીવંત છે. એ પ્લાન્ટ, એ છોડ, એ પુષ્પ, એ વેલી, આ જીવંત છે. એ જીવંત હોવાને કારણે એનામાં રમ્યતા ભાસે છે. પણ જેનું વિદ્યમાન પણ જો ન હોય, ઇફ ઇટ ઇઝ ડેડ, તો રમ્ય ન લાગે, શૂન્યવત લાગે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે. અરે જો જીવનું અસ્તિત્વ ન હોય તો કેવું ભેંકાર ભાસે આખું. ગમે તેવા મહાલય હોય પણ મહાલયની અંદર જીવન નથી તો કેવું લાગે? આ જીવન જ્યાં નથી, પછી એ જીવની ગમે તે પર્યાય હોય, પણ એ પર્યાય રૂપે પણ જીવ છે માટે સુંદર લાગે છે, માટે રમ્ય લાગે છે, નહીં તો નથી લાગતું. અરે શરીરની અંદર આપણું લોહી છે ને, એને કારણે આપણી સુંદરતા છે. પણ એ લોહી જ્યારે કંઈક એના ઉપર ઘા પડે ને, આપણે કે લોહી મરી ગયું છે, અને કેવું થઈ જાય શરીર? ત્યાં લીલું કાચ જેવું થઈ જાય, કાળું થઈ જાય. સૌંદર્ય શેનું છે? રમ્યતા શેની છે? જીવંતપણું. બ્લડના અંદર જે એ સેલ્સ છે, ઇફ ઇટ ઇઝ ડેડ, એમ શરીરના પ્રત્યેકે પ્રત્યેક અંગ પ્રત્યંગ અવયવની અંદર આ રમ્યપણું આપણું લાગે છે, એનું કારણ શું છે? અંદર રહેલો જીવ. અને જ્યારે પક્ષઘાત થાય છે, લકવાનો હુમલો થાય છે, અથવા કોઈ પદાર્થ શરીરના અંગની અંદરથી એ ચેતનાના પ્રદેશો ખસી જાય છે, પછી એની અંદર કાળો ભટ પડી જાય, પગ હોય તો જોયો જ કોઈનો ગેંગરિંગ વાળો, કાંઈ નહીં, જળવત, અંદરથી ચૈતન્ય જતું રહ્યું. તો શરીરની સુંદરતા, મોઢું સરસ લાગે છે, હાથ સરસ લાગે છે, નખ સરસ લાગે છે, અરે આપણને તો આપણી ચામડી, આપણો રંગ, એની અંદરનું બ્લડ, આ બધી રમ્યતા લાગે છે. એટલે જગતના જીવો પ્રત્યેનો આપણને જે કંઈ ભાવ આવે છે, નાના નાના બાળક પ્રત્યેનો વિશેષ ભાવ આવે છે, કારણ કે એની રમ્યતા જલ્દી વૃદ્ધિગત થાય છે. નાનું બાળક છે એટલે એની વૃદ્ધિનો ક્રમ જલ્દી છે એટલે આપણને વાલું વાલું જ લાગે છે, કેમ કે ક્ષણે ક્ષણે એની રમ્યતા વધે છે અને ડોસો ક્ષણે ક્ષણે એની રમ્યતા કાળો ભટ પડી જાય માંદો પડે એટલે પછી તો જોવું ને આપણને તો નહીં એને ન ગમે. ઈ એક હવે મારે હરીસાની જરૂર નથી કારણ કે હું પોતે જ મને બિહામણો લાગુ છું. અંદર આ ચૈતન્યના પ્રદેશો સુકાતા જાય છે ભાઈ, એ ખસતા જાય છે અને આ બહારના ઉદગણના આવરણો છે એ પ્રભાવિત છે. એને જોયા કર કાળું ઘટ પડી જશે અને જ્યારે જીવ દેહ ચાલ્યો જશે, જીવ ચાલ્યો જશે ત્યારે શું કે શરીર કાળું ઘટ પડી ગયું તો નરૂપાળું થાય શું થાય? એને ફેશિયલ કરાવો તો બ્યુટી પાર્લર વાળાને બોલાવો, કઈ વાત કરવા જેવી નથી. આખા જગતની રમ્યતા આ શબ્દ પકડાઈ જવો જોઈએ. એટલું બધું સુંદર ગમે છે, આખું જગત ગમે છે આપણને, રમ્ય લાગે છે, પ્રિય લાગે છે, આંખને ગમે છે, ઇન્દ્રિયોને ગમે છે, એનું કારણ એની રમ્યતા છે. બેકાર હોય તો કંઈ ગમે એના ઇન્દ્રિયો છે આપણી, પણ કોઈની અંદર આવી સજીવપણું જ્યાં છે એ સજીવપણાની સૃષ્ટિની અંદર જે સ્ફૂર્તિ છે, જે એની રમ્યતા છે, એ અંદર રહેલા ચૈતન્યની છે. એના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્ય લાગે છે. એ ફૂલની અંદરથી સાંજ પડે ને ચીમડાઈ જાય, પછી તો બીજે દિવસે આપણે એને કચરામાં નાખી કાઢી નાખો, હવે ફેંકી દો બહાર. રમ્યતા ચાલી ગઈ, ફૂલ એના એ છે, પુષ્પ એના એ છે. ઝાડ મરી જાય અમુક સમયે, છોડ બળી જાય તો એની અંદર શું ચાલ્યું જાય છે? તો એનું માળખું તો એમને એમ છે, કલેવર એના એ છે. પણ કલેવરની અંદર રહેલું જે પ્રાણ તત્વ હતું, જેને કારણે એ કલેવર રમ્ય લાગતું હતું, આ શરીરનું કલેવર અંદર રહેલા ચૈતન્ય તત્વની રમ્યતાને કારણે રમ્ય લાગે છે, સોહામણું લાગે છે, સુંદર લાગે છે, આકર્ષક લાગે છે, ગમે છે, જોવા યોગ્ય લાગે છે, એનું કારણ અંદર રહેલું સજીવપણું છે. જગતના બધા જ પદાર્થો, પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષ આદિને વિશે જે રમણીયપણું જણાય છે, પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, સુંદરપણા સમેત લાગે છે, સુંદર લાગે છે, તે રમતા અથવા રમણીયપણું જેનું લક્ષણ છે તે જીવ નામનો પદાર્થ છે. આ શરીરમાંથી જીવ નીકળી જાય તો એમ કે હું ઘણો રૂપાળો છું, હું ઘણો સૌષ્ઠવ છું, હું ઘણો આવો છું, નમણો છું, આ તારી નમણાશ, તારું રૂપ, તારું સૌંદર્ય, તારું સુંદરપણાપણું બધું જ કાચી મિનિટમાં સમાપ્ત થાય. અલૌકિક ભાઈને બાંધીને જલ્દી કાઢો. કેમ? કારણ કે રમ્યપણું નથી, અને રમ્યપણું નથી તો દીઠોય ગમતો નથી, શૂન્યવટ પાસે, બેકાર પાસે. એ કેનો ગુણ હતો? શરીરનો કે આત્માનો? જીવનો. એ સ્ફૂર્તિ અને એ રમ્યપણું હવે એને ડેડ બોડી અંદર, એને કલેવરની અંદર કોઈ પણ પ્રકારનું નથી. રમ્યપણું નથી, સ્ફૂર્તિ નથી, સુંદરપણું. રમ્યપણું, સુંદરપણું ને સ્ફૂર્તિ આ ત્રણેય કોના હતા? જીવને કારણે હતા. આવું રમ્યપણું જેનું લક્ષણ છે, રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે છે તે જીવ છે, તે જીવ છે. દેશે છે વાત. એટલે જ જગતની અંદર તપસ્વી સાધુ સાધ્વીઓ મુનિઓ કેટલા પ્રભાવી હોય છે એના ચહેરા. પછી તો એને આ બધા શરીરને સૌંદર્ય કરવાના સાધનોનો તો ત્યાગ છે, એને તો બધું છોડી દીધું છે. તો એના કરતા આપણે રૂપાળા લાગે કે એ લાગે? પ્રભાવ કોનો વધારે લાગે? આપણો લાગવો છે ને. આપણે રોજ નાય, રોજ જુદા જુદા પ્રકારના સાબુનો ઉપયોગ કરીએ, સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરીએ વગેરે વગેરે, અને આ તો જેદી ગયા બાવા થયા ત્યારથી બધું પરવારી ગયા છે, અને છતાં પ્રભાવ કેનો છે? તીર્થંકરના મહિમાનું વર્ણન કરતા કરતા ભક્તામર સ્તોત્રમાં અને કલ્યાણ મંદિર સ્તોત્રમાં જ્ઞાનીઓ આચાર્યો કહે છે કે સૂર્ય ને ચંદ્ર પણ તારી પાસે ઝાંખા લાગે છે, પીડા લાગે છે. ઓ પ્રભુ, આ રમ્યપણું જ્યારે પૂર્ણ રૂપની અંદર વિકસ